તારીખ 26/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 355 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 282
દર્શન પ્રશ્ન 355 પાનું 197 આત્માના ધ્યાન સંબંધીનો પ્રશ્ન ચાલે છે કે બધા વિચારો કાઢીને ધ્યાન કરીએ કે હું એક અખંડ આત્મા છું તો આત્માનું ધ્યાન થાય કે ન થાય, આવો પ્રશ્ન કર્યો છે. આ વિષયની વાસ્તવિકતા એવી છે, ધ્યાન છે એ આત્મ સ્વરૂપની ઓળખાણ થયા પછી જ થઈ શકે છે, એ પહેલાં ધ્યાન થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ વાસ્તવિકતા સમજ્યા વિના કોઈ કલ્પનાથી ધ્યાન કરવાનું વિચારે અને ધ્યાન કરવાનો પ્રયત્ન પણ કરે તો તેથી કોઈને આત્મધ્યાન થતું નથી, એ વિષયમાં નિષ્ફળતા મળે છે, અથવા તો કોઈ શારીરિક અને માનસિક પ્રયોગ દ્વારા ધ્યાન કરવા જાય છે તો બીજે રસ્તે ચડી જાય છે, પણ આત્માનું ધ્યાન નથી થતું. વિધિની ભૂલ ચોખ્ખી છે અને ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. એટલે અહીંયા આપણે કાલે સ્વાધ્યાય તો થોડો થઈ ગયો છે, સંક્ષેપમાં એ વાત છે કે એમ લાગવું જોઈએ કે હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. કોઈ બધા વિચાર કાઢવા તો મુશ્કેલ છે, એમ કાંઈ વિચાર બંધ થતા નથી, વિચાર ચાલુ જ રહે છે, કેમ કે વિચાર બંધ થવાનું કોઈ સાધન જ નથી. આત્મધ્યાનમાં વિચાર બંધ થવાનું કારણ એ છે કે આત્મા પોતે સ્વરૂપે શક્તિરૂપ હોવાથી, પાવર સ્ટેજમાં હોવાથી નિર્વિકલ્પ સ્વરૂપ છે. જો કે સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ એ અવસ્થા ધર્મ છે, પર્યાય ધર્મ છે, મૂળ વસ્તુ ધર્મ નથી. કેમ કે પાવર ને વિકલ્પનો હોય તો નિર્વિકલ્પનો ક્યાં સવાલ થાય છે, એ તો પોતે જ અવસ્થા રહી જ છે. એટલે આત્માનું મૂળ સ્વરૂપ તો શક્તિરૂપ છે, વ્યક્તિમાં વિકલ્પ ને નિર્વિકલ્પનો પ્રશ્ન ઊભો થાય છે કે એ અવસ્થા હોય કે ન હોય, અને એ શક્તિ સ્વરૂપને અવલંબતા, એનું અવલંબન લેતા જે અવસ્થા થાય એમાં વિકલ્પનો નાશ થતો હોવાથી એને નિર્વિકલ્પ અવસ્થા કહે છે. અને એ નિર્વિકલ્પ અવસ્થા સ્વરૂપાકાર હોવાથી, સ્વરૂપ સદ્રશ હોવાથી સ્વરૂપને પણ નિર્વિકલ્પ સ્વરૂપ કહેવામાં આવે છે, પણ એ ઉપચારિક કથન છે. વસ્તુતા એ નામ એને લાગુ પડતું નથી, ઉપચારથી સ્વરૂપને નિર્વિકલ્પ કહેવાય છે. પણ એવા સ્વરૂપના અવલંબન વિના નિર્વિકલ્પ થવાય એવી કોઈ વસ્તુ વ્યવસ્થા નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી, એવી કોઈ શક્યતા નથી, કોઈ સંભાવના નથી. જી હા, હિન્દી મેં લે બાત વો ચલતી હૈ કે આત્મા કો જો આત્મ શાંતિ ચાહીએ, આપકે સ્ટેજ સે થોડી બાત લેતે હૈ કે સભી આત્મા કો આત્મ શાંતિ ચાહીએ, ઓર વો આત્મ શાંતિ આત્મા કો अपना निर्विकल्प ध्यान में ही मिलती है, और जगह नहीं मिलती। इसलिए कोई ध्यान का प्रयोग करते हैं बिना समझे तो आत्मशांति तो नहीं मिलती। कभी किसी को मानसिक शांति मिलती है तो वो भी टेम्पररी मिलती है, स्थायी शांति नहीं मिलती, चिर शांति नहीं मिलती। जैसे कहीं लोग विपश्यना ध्यान के शिविर में जाते हैं, कोई प्रेक्षा ध्यान में के शिविर में जाते हैं, तो वहाँ कुछ एक प्रयोग से कुछ परिस्थिति में कुछ आत्मिक शांति का अनुभव होता है लोगों को, इसलिए बार बार जाते भी हैं। लेकिन वो आत्म शांति का उपाय नहीं है। आत्मा स्वयं शांत स्वरूप है, उसके अवलंबन से ही शांति मिलती है। और वैचारिक भूमिका है, वैचारिक अवस्था जीव की जो है वो विचार में आकुलता बना रहती है, कभी तीव्र कभी मंद, कभी तीव्र कभी मंद, लेकिन बिना आकुलता विचार की परिस्थिति है ही नहीं। तो यहाँ जो समाधान दिया है इस विषय में वो दिया है कि ऐसे विचार को निकाल देना आसान नहीं है, बहुत कठिन है। ऐसे विचार जाएगा नहीं, विचार मिटेगा नहीं। अब जिस विचार को छोड़ना चाहेंगे वो विचार उल्टा सामने आते रहेगा। जैसे हमको याद, हाथी को याद नहीं करना है तो हाथी सामने आ जाएगा, हमको स्त्री का विचार नहीं करना है तो सामने आ जाएगी बात। ऐसे जिसको भी जिसका विचार नहीं करना है वो विचार खड़ा हो जाएगा। ऐसे विचार को, विचार से छूटना वो संभव नहीं है, मुश्किल है। इसलिए मूल स्वरूप को, आत्मा के मूल स्वरूप को पहचानना, जानना उतनी नहीं बात है, पहचानना, पहचानने से आत्मा अनंत सुख का समुद्र है, अनंत सुख का सरोवर है, अनंत सुख के खानी है। ये बात जब पहचानने में आएगी तो आत्मा के स्वरूप प्रति परिणाम का खिंचाव, अट्रैक्शन चालू हो जाएगा। हमको जहां भी सुख का निश्चय है वहां हमारे परिणाम का अट्रैक्शन है, और हमारे परिणाम सहज वहां चले जाते हैं, विकल्प पूर्वक वहां परिणाम लगाना नहीं पड़ता। ठीक है, वो तो सबको अनुभव की बात है। तो जब आत्मा की पहचान से आत्मा का सुख का निश्चय होता है, परिणाम वहां दौड़ने लगते हैं स्वतः। तो उसमें एकाग्रता बढ़ जाने से जो स्थिरता आ जाती है, चंचलता का नाश होता है, उसको कहते हैं ध्यान। ध्यान किसको कहते हैं? एकाग्र चिंता निरोधो ध्यानम। एकाग्र हो करके दूसरी चिंता का सहज बंद हो जाना, उसको ध्यान कहने में आता है। ये इसकी परिभाषा है, डेफिनेशन। तो उस तरह से मैं आत्मा हूं वो पहचान से लगता है, पहचान से लगने लगता है। जब पहचान से लगने लगता है तब मैं शरीर वाला हूं ऐसा जो लगता था वो बात बदल जाती है, पलट जाती है। और हमारे जितने जितने भी मिसकॉन्सेप्ट है वो सब बंद हो जाते हैं, पलट जाते हैं। मैं एक आत्मा हूँ, चैतन्य स्वभावी सच्चिदानंद ज्ञानानंद में आत्मा हूँ, ये लगने लगता है। सबसे पहले ये होता है, फिर ध्यान होता है, ये कहने का अभिप्राय है। बद्धा संबंधों ने शरीरना संबंधी कल्पना खलास थई, निश्चय बदलाणो। એટલે હું આનો બાપ છું, હું આનો દીકરો છું, હું આનો પતિ છું કે પત્ની છું કે ભાઈ છું કે બેન છું, કે બધા નિશ્ચય બદલાઈ જાય, હું એક આત્મા છું, અને જેટલા મારા સંબંધીઓ છે એ બધા પણ એક આત્મા જ છે, એ પણ જગતના એક આત્માઓ છે, એ પોતાના કર્મ ભોગવવા માટે અને હું મારા કર્મ ભોગવવા માટે એક છાપરા નીચે ભેગા થયા છે, એક મકાનમાં રહીએ છીએ, એ પોતપોતાના કર્મ ભોગવવા, કેમ કે એક હાંડલામાંથી ખીચડી ખાતા એકને ગેસ થાય છે અને એકને ગેસ મટે છે, એક તંદુરસ્ત થાય છે અને એકને તાવ આવે છે, રોગ થાય છે, એક દુબળો પડે છે અને એક જાડો થાય છે, બધા પોતપોતાના કર્મ ભોગવે છે, ખીચડી એની જ છે, એટલે બધા પોતાના કર્મ ભોગવે છે, આયુષ કર્મ પણ બધા પોતાનું ભોગવે છે, આયુષ પૂરું કરીને સૌ રવાના થાય છે, જેમ ગાડીમાં એકઠા થયેલા મુસાફર પોતપોતાના સ્ટેશને ઉતરી જાય છે અને ત્યાં તો આગળથી ખબર હોય છે અને આવજો આવજો કરવાનો પણ વ્યવહાર થઈ જાય છે, અહીંયા એ વાત રહેતી નથી, હે ત્યાં સરનામું પણ આપી દે છે, એકબીજાના કાર્ડ આપી દે છે, કોઈ વાર પત્ર લખજો અમારે ત્યાં આવજો કરજો, અહીંયા કોઈને એડ્રેસનો પત્તો લાગતો નથી કે ક્યાં ગયો જીવ, કોઈનું સરનામું મળતું નથી, અહીંયા એવી પરિસ્થિતિ છે, અને જીવ માયા મમતા કરી લે છે એટલે એને ધક્કો લાગે છે, દુઃખ થાય છે, બહુ દુઃખી થાય છે, કાળે કરીને એનું વિસ્મરણ થાય છે, ભવાંતર થતાં સાવ વિસ્મરણ થઈ જાય છે, પછી તો એ આવે તો એકબીજાને કોઈ ઓળખતા નથી અને ઓળખાણ આપે તો ઓળખવા માંગતા નથી, કોઈ વાર એવું બને કે કોઈ શ્રીમંત મા બાપનો દીકરો મરી જાય, તરત જ પાડોશીને ત્યાં જન્મે એમ સમજી લ્યો, 5-10 વર્ષે મોટો થાય, બરાબર છે, 10-એક વર્ષના ગાળામાં એને જાતિ સ્મરણ એટલે પૂર્વભવનું સ્મરણ આવે, જેમ આપણને 10 વર્ષ પહેલાંનું સાંભળે જ છે ને, કે 25 વર્ષ પહેલાંનું સાંભળે છે ને, 50 વર્ષ પહેલાંનું આપણને લોકોને સાંભળે છે, કે ભાઈ બાળપણ આપણે અહીંયા જ ગુજાર્યું હતું, આ ઘરમાં રહેતા હતા, અહીંયા રમતા હતા, આપણા મિત્રો હતા પહેલાંનો દીકરો, એમ એને યાદ આવે, યાદ આવે એટલી પાડોશમાં જાય અને કે હું તમારો દીકરો હતો, ઊભો રહેવા દે, કેમ ભાઈ તારી કાંઈ નજર બગડી, અમારે કોઈ વારસો નથી એટલે તારે કાંઈક વિચાર થઈ ગયો, હે અરે ના ભાઈ સાહેબ, હું સાચું કહું છું, હું બધું યાદ તમને કરાવી દઉં, તો કંઈ બધું કાંઈક તે તૈયારી કરીને આવ્યો લાગે છે, કોકને પૂછીને, હં પાડોશમાં રહેશ ને એટલે તો બધું પૂછી લીધું હશે, હાલ તો થા નકામો દંડો ખાઈશ, હું કે તારે અમારી સંપત્તિ પચાવી પાડવી હશે, હે અને મીંદડું બનીને આવે તો દંડો મારીને કાઢે, કે કંઈક આપણે દૂધ બોટી જશે તો નકામો 2-4 કિલો દૂધની 25-50 રૂપિયાની અડી જશે, હા કોઈ ઊભો ન રહેવા દે, જેની સાથે મમતા કરી છે, એટલી માયા મમતા કરી હોય ને એટલો રડ્યો હોય એની પાછળ મરી ગયા પછી, એને ઊભો ન રહેવા દે, એ તો દીકરો થઈને આવે તો, બાપ થઈને આવે તો શું હાલત થાય, એ કહેવું મુશ્કેલ છે, હા એટલે સંસારની પરિસ્થિતિ સાવ જુદી છે, જુદી છે એટલે વાસ્તવિકતા સમજી લેવા જેવી છે, કહેવાનો આશય એ છે કે વાસ્તવિકતા સમજી લેવા જેવી છે, અને એ વાસ્તવિક સમજીને વાસ્તવિક જ્ઞાન સમજણ થાય તો પોતે દુઃખથી બચશે. એ ફાયદો છે એ છે કે દુઃખથી બચશે, જે સંસારના દુઃખો છે એ દુઃખોથી બચી જશે, એટલો એમાં ફાયદો છે. એટલે પોતાના ફાયદા માટે સાચી સમજણ કરવી જોઈએ માણસે. અહીંયા એમ કહે છે કે હું આ રહ્યો, હું ચૈતન્ય, આ રહ્યો હું ચૈતન્ય આત્મા એમ લાગવું જોઈએ. જેમ શરીર હું છું એમ લાગે છે, તેમ હું આત્મા છું એમ લાગવું જોઈએ. ચોથી લીટીથી શરૂ કરવાનો છે પેરેગ્રાફને, કે જેમ શરીર હું છું એમ લાગવું જોઈએ, તેમ આત્મા હું છું એમ લાગવું જોઈએ. એ જ રીતે જેમ બાહ્ય પદાર્થોમાં સુખ લાગતું હતું, એ હવે આત્મામાં સુખ છે એમ લાગવું જોઈએ. અને બાહ્ય પદાર્થો જે જળ છે, રજકણની રચનાથી રચાયેલા છે, એ સુખ રહિત છે, જળ છે એ સુખ રહિત છે એમ લાગવું જોઈએ. હે, પૈસામાં કે કુટુંબ પરિવારમાં કે સ્ત્રી પુત્રાદિમાં બધે જ્યાં જ્યાં સુખ લાગે છે એ બધાનો હવે અહીંયા આપણે પ્રેક્ટિકલી અભ્યાસ કરવો રહીએ છે. માત્ર વિચાર કરવાની વાત નથી, પ્રેક્ટિકલી અભ્યાસ કરવાનો રહીએ છે. જ્યાં જ્યાં સુખ લાગતું હોય છે, કોઈ જગ્યાએ આત્મા સિવાય આત્માનું સુખ ક્યાંય નથી. બધા જ્ઞાનીઓનો આ અનુભવ સિદ્ધ નિશ્ચય છે. તેથી તેઓ સુખી છે. અને જેને બહારમાં સુખનો નિશ્ચય કર્યો છે, ભલે એ કલ્પના છે જ્ઞાનીની દ્રષ્ટિએ, એ લોકો દુઃખી છે. કોઈને ચેન નથી, કોઈને સમાધાન નથી, મૂંઝવણ વિનાનો કોઈ જીવ નથી. બધા મૂંઝાય છે, સુખ મળતું નથી એટલે મૂંઝાય છે. મોટી વાત તો એ છે કે એક ઘરમાં બે જણા હોય કે બાર જણા હોય, પ્રકૃતિનો કોઈનો મેળ ખાય નહીં. બાકી સર્વ વાતે ભલે સુખી હોય, એટલે સાધન સંપન્ન હોય, પ્રકૃતિનો કોઈનો મેળ ખાય નહીં, ને એની કોઈ દવા નથી. કરો શું તમે? અને પ્રકૃતિનો મેળ ન હોય એટલે ટક્કર ખાય ખાઈને ખાય છે. પછી માણસ થોડુંક ડાપણ એવું કરે છે કે આપણે બહુ વાતચીતમાં ઉતરવું નહીં, એટલે કોઈ વાત લંબાવે નહીં, કાં કોઈ બહુ લાંબી વાત કરે નહીં, કાં વાત જ કરે નહીં. હું ના રાગમાં અને બહુ દોડ્યા કરે, મળવા હળવાનું એવોઇડ કરે. આ અબજોપતિઓના ઘરમાં આ પરિસ્થિતિ જોઈ છે, કરોડપતિઓની વાત નથી કરતો, અબજોપતિઓના ઘરમાં આ પરિસ્થિતિ થઈ છે કે ભાઈઓ ભાઈઓ હારે બેસે નહીં, હારે ખાવા બેસે નહીં, હારે વાત કરવા બેસે નહીં. અને જો બેઠા હોય તો બધાના પાવર તો ચડેલા જ હોય, હું કાંઈક છું તો પાવર તો બધાના ચડેલા જ હોય, એટલે તડફડ થતા વાર લાગે નહીં. એટલે એ પરિસ્થિતિને એવોઇડ કરવા માટે મોટા ભાગે આ પરિસ્થિતિ ચાલતી હોય છે. અને એનું કોઈને સમાધાન થાય ને, આમ કેમ, એની કોઈ દવા નથી, એની કોઈ સમજણ નથી લોકોને. આ પરિસ્થિતિ ચાલતી હોય બહુ ભાગો, કોઈ અપવાદની વાત જુદી છે. કોઈને એવો અપવાદ હોય છે, એવું એક કુટુંબ જોઈ લે, એકનો દીકરો મુંબઈમાં મિલો, પેલા અમદાવાદની અંદર મોટો ઇજિપ્શિયન કોટનનો બિઝનેસ કરે, ને ઇજિપ્તથી કોટન મગાવીને અમદાવાદની મિલોને વેચે, એટલે છોકરો અમદાવાદનો બિઝનેસ સંભાળે, મુંબઈની મિલો બાપ સંભાળે, બાપ દીકરાને ખૂબ જ મહત્વ, એકના એક હોય એટલે હોય. આયુષ તો પૂરું થવાનું જ છે, એ તો ઉપર સીલિંગ છે, માથું ભટકાય એમ જ છે. કોઈ શાશ્વત આયુષ લઈને આવતું નથી. એ મૃત્યુ થયા પછી સીધી મૂર્છા જ આવી, બહુ માયા મમતા થઈ ગઈ. ફોટો જોવે ને ત્યાં બેભાન થઈ જાય. ફોટામાં મોઢું ન જોઈએ, કે સીધી પછાડ ખાવી પડે, બેભાન થાય છે, બેસિદ્ધિ જ આવી જાય, એટલી આકુળતા થાય. શું કરે, ફોટાનો પડદો લગાવવો પડ્યો ઘરમાં. આ મારા પિતાશ્રીનો ફોટો છે, એનું મોઢું ન જોઉં, એના માટે એનો પડદો લગાડી દીધો. શું કરવા, પણ બાપનું મોઢું ફોટામાં નહીં જુઓ, શું કરવા, દુઃખ ન થાય એટલા માટે. મારે દુઃખી નથી થવું, આટલી વાત છે. કેટલી વાત છે, મારે દુઃખી નથી થવું. અવલંબન બદલવું પડે છે. જો અવલંબન લેવા જાય તો મોટી ભૂતાવળ ઊભી થાય અંદરમાં, મૂંઝાયમાંનો વારો આવે. આનું સમાધાન જ્ઞાનીઓએ પૂછ્યું છે. આજે જગતના અનસોલ્વ સુખ માટેનો જે પ્રોબ્લેમ છે એ અનસોલ્વ રહ્યો છે. બુદ્ધિમાનમાં બુદ્ધિમાન માણસો એનું સોલ્યુશન ગોતી નથી શીખ્યા, એ જ્ઞાનીઓએ ગોત્યું છે. માટે એ વિશેષ બુદ્ધિમાન છે, એને એનું સમાધાન ગોત્યું છે. કે ભાઈ તારો જે કોન્સેપ્ટ છે કે હું ફલાણો ફલાણો માણસ છું, ત્યાં જ ભૂલ છે તારે. જેટલા સંબંધો તે કલ્પા છે ત્યાં જ તારી મોટી ભૂલ થઈ છે. વાસ્તવમાં તું એક જીવ છું, તું જીવ છું એ વાત ભાવ ભૂલી અને હું માણસ છું એ વાત તે પકડી છે. આ પકડ ન છોડ ત્યાં સુધી આ દુઃખ મૂટે નહીં, એમ અહીંયા કહેવા માંગે છે. એટલે એમ કહે છે કે એમ લાગવું જોઈએ, એટલે એમાં સુખનો નિશ્ચય પણ બદલાઈ જશે. બધા જેટલા ઉલટા નિશ્ચય છે એ બધા બદલાઈ જશે આત્માની ઓળખાણ થવાથી. આમ નાયકની સાચી પ્રતીતિ અને જ્ઞાન થાય પછી વિકલ્પ છૂટે છે. નિર્વિકલ્પ ધ્યાન ક્યારે થાય છે, અહીંયા ચર્ચા ધ્યાનની ચાલી છે કે વિકલ્પ છૂટીને, વિચાર છૂટીને, એટલે વિચારની આકુળતા છૂટીને નિર્વિકલ્પ શાંત આત્માની શાંતિનું ધ્યાન ક્યારે થાય છે, કે આ રીતે આત્માની ઓળખાણ થાય, પ્રતીતિ થાય પછી થાય છે, એ પહેલાં કોઈને ધ્યાન થતું નથી. શરૂઆતમાં હવે ક્રમ બતાવે છે. શરૂઆતમાં અપ્રશસ્ત વિકલ્પ છોડીને, એટલે સંસારના કાર્યોના વિચારો છોડીને, જિનેન્દ્રદેવના, શાસ્ત્રના, ગુરુના, તેમજ પોતાના હું આત્મા જ્ઞાયક છું, હું શરીર નથી, હું વિભાવ એટલે વિકારી ભાવે નથી, એવા વિચારો આવે છે. અહીંથી ક્રમ શરૂ થાય છે. જિનેન્દ્રદેવ એટલે જેણે સંપૂર્ણ આત્મશાંતિ પ્રગટ કરી અને જે હવે સંપૂર્ણ આત્મધ્યાનમાં જ રહે છે, એ સિવાય બીજી અવસ્થા જેની નથી, એના વિચારો આવે. કેમ કે પોતાને એવા થવું છે, શાંત થવું છે માટે. પછી એમણે જે શાંત થવા માટેના, આત્મશાંતિના ઉપાય માટેના ગ્રંથો, શાસ્ત્રો, ઉપદેશ આપ્યા, એના વિચારો આવે. પછી એના માર્ગે કોઈ આગળ વધ્યા છે એવા ગુરુના વિચાર આવે. અને પોતાનું જે આત્મા શાંત સ્વરૂપ છે એના પણ વિચારો આવે. આવી રીતે એક વિચારની નો વિષય બદલાય છે. જે વિચારોનો વિષય સંસારના કાર્યો હતા, વ્યાપાર ધંધો સગા સંબંધી કુટુંબ પરિવાર, એ વિચારો બદલાય છે. હિન્દુસ્તાનમાં તો ધાર્મિક વિચારો ઓછા વધતા પ્રમાણમાં તો માણસો કરે છે, પરદેશમાં પશ્ચિમના દેશોમાં એ બિલકુલ નથી. એટલો ભૌતિકવાદ પ્રસરેલો છે કે બહારની સુખ સગવડતા એ જ સુખ છે, અને એની પાછળની જે દોડ છે અને એની પાછળ જે એ લોકોનું આકુળતા છે, એટલી બધી આકુળતા છે કે લગભગ બધી જ સ્ત્રીઓ ધંધામાં પડે છે, કોઈ નોકરી કોઈ વ્યવસાયમાં. આપણે ત્યાં કોઈ કોઈ સ્ત્રીઓ ધંધામાં પડે છે જરૂરિયાતવાળા, બાકી બધા ગૃહસ્થ જીવનમાં ઘરે જ જિંદગી પસાર કરે છે. ત્યાં ગમે એટલો પૈસો હોય તો એમ નથી કે ગરીબ છે માટે વેપાર ધંધો કરે છે, એમ નથી. સુખ સગવડ જાજી જોઈએ છીએ માટે ધંધો કરે છે. બધા આપણા કરતાં પૈસાવાળા દેશ છે, ને બધા જ આપણા કરતાં પૈસાવાળા છે. ત્યાંના ગરીબ માણસ પણ આપણા કરતાં પૈસાવાળા છે. એ બધી સ્ત્રીઓ 100એ 99 સિગરેટ પીએ છે. પણ તો હમણાં મહિનો 1.5 મહિનાનો જે પરિચય છે, 8-10 વર્ષની છોકરી થાય સિગરેટ પીતી ચાલુ થઈ જાય, અને બુઢી હોય તો સિગરેટ પીએ 70 વર્ષનું. કારણ શું? ટેન્શન શરૂ થઈ જાય છે 8-10 વર્ષથી. પૈસા ગમે એટલા હોય, સગવડ ગમે એટલી હોય, ટેન્શન ફ્રી કોઈ નથી. માનસિક ચિકિત્સક જો હોય અને એનો અભ્યાસ હોય તો સ્પષ્ટ દેખાય તમને કે આ બધા ટેન્શનમાં જીવે છે, કોઈ ટેન્શનમાં નથી. જો સ્ત્રીઓની આ હાલત છે તો પુરુષોની એથી ખરાબ હાલત છે, સમજી લેવું. અને મોટામાં મોટી તકલીફ એ લોકોને થઈ છે કે કોઈને પરમેનન્ટ ડોમેસ્ટિક લાઈફ જ નથી. ગમે ત્યારે કોઈની સ્ત્રી એના ધણીને છોડીને ચાલી જાય છે. બહુ જ અનસ્ટેડી લાઈફ છે, એની ચિંતામાં છે બધા. શું કામ લાગે? સુખ સગવડ કામમાં શું લાગે? સૌથી મોટું દુઃખ ટેન્શનનું છે. પ્રતિકૂળતાનું એટલું દુઃખ નથી, રોગનું એટલું દુઃખ નથી, પીડાનું એટલું દુઃખ નથી, ટેન્શનનું એટલું દુઃખ છે કે સ્યુસાઇડ કરે માણસ, આપઘાત કરી બેસે, અને એમાં બધા શેકાય છે. બળબળતા અંગારામાં શેકાય એવું લાગે, આ પરિસ્થિતિ છે. માટે પૈસો હોય માટે સુખ મળે એ વાત તો ભૂલી જવા જોઈએ, તો નજરે દેખાય. વધારેમાં વધારે ગાંડપણના કિસ્સા ત્યાં છે, વધારેમાં વધારે હાર્ટ ડિઝીઝના કેસ ત્યાં છે. આર્ટરી બ્લોકેજના એક એક હોસ્પિટલમાં 10-10 હજાર કેસ હોય. કેટલા? આર્ટરી બ્લોકેજ, હાર્ટ પ્રોબ્લેમ. વધુમાં વધુ કેન્સરના કેસ ત્યાં છે. 20% 100એ 20 માણસો કેન્સર સફર કરે છે. આ તો 15 વર્ષ પહેલાની વાત કરું છું, અત્યારે પર્સન્ટેજ વધી ગયા છે. હા, સ્વિટ્ઝરલેન્ડ જેવો ધનાઢ્ય દેશ, દુનિયા આખેના પૈસા ત્યાં ભેગા થાય છે. દર 5 માણસે 1 માણસ કેન્સર, 20% કેન્સર તે દી હતું. વધારેમાં વધારે એઇડ્સના કેસ ત્યાં છે. જેટલા હેવી ડિઝીઝ છે એ બધાના કેસ ત્યાં છે. અને એનાથી લોકો ચિંતિત છે. એ બધી ખબર છે એ લોકોને, આંકડા બહાર પડે છે, સ્ટેટિસ્ટિક્સ જુએ છે. બધા ભયથી મૂંઝાય છે, બધા ભયથી ગભરાય છે. આપણે ત્યાં સિગરેટ ઉપર, તમાકુ ઉપરનું જે સ્ટેચ્યુરિક વોર્નિંગ છે એ તો બહુ સાદી ભાષામાં છે. મોટાભાગને તો સમજતા નથી, અભણિયા જે બીડી પીએ છે તો ત્યાં તો બધા જ ભણેલા છે. અને ત્યાં એમ લખેલું છે કે કોઝિંગ કેન્સર એન્ડ હેવી ડિઝીઝ, સ્મોકિંગ કોઝિંગ કેન્સર એન્ડ હેવી ડિઝીઝ, એવી રીતે ત્યાં નામ પાડીને ચેતવણી આપે છે. અને છતાં વધારે ને વધારે બીડી લોકો પીએ છે, સિગરેટ એ લોકો પીએ છે. કેમ? કે નહીતર માનસિક શાંતિમાં, અશાંતિમાં મરાઈ જાય. જો સિગરેટ ન પીએ તો માનસિક અશાંતિ મારી નાખે ને, સહન ન કરી શકે, પીવી જ પડે. બીજો રસ્તો આ હાલત થઈ રહી છે. શેમાંથી થઈ? જડમાંથી સુખ લેવા માટે થઈ. શેમાંથી થઈ? કે જે જળ પદાર્થોમાંથી સુખ લેવું છે એમાંથી એ હાલત થઈ છે. એટલે જ્ઞાનીઓ એમ કે છે, એ દોડ બંધ કર, એ રસ્તો બંધ કરતો, સુખ તારો આત્મામાં છે, આત્મામાંથી સુખ લેવા જા, શાંતિ સુખ શાંતિ ત્યાંથી જરૂર મળશે, અવશ્ય મળશે. સંક્ષેપમાં આટલી જ વાત છે. પછી એનો વિસ્તાર કર્યો છે કે ઉલટો રસ્તો કેવી રીતે બંધ કરી શકાય, એનો સાયન્ટિફિક પ્રોસેસ શું છે, સવળો રસ્તો કેવી રીતે લેવાય, એનો વૈજ્ઞાનિક ઉપાય શું છે. અંધશ્રદ્ધાથી નથી ચાલતું, એબ્સોલ્યુટ સાયન્સ છે. બસ એ રીતે જો માણસ સમજણથી પોતાના સુખ શાંતિ માટે આ રસ્તો પકડે તો જરૂર સુખી થાય. એટલે શરૂઆત એ રીતે કરે છે કે અપ્રશસ્ત વિકલ્પો છોડીને, એટલે જગતના કાર્યોના વિચારો છોડીને, જ્ઞાનેન્દ્રદેવના, શાસ્ત્રના, ગુરુના તેમજ આત્માના વિચારો કરે, તે એવી રીતે કરે કે હું આત્મા છું, હું શરીર નથી, હું આત્મા છું, હું શરીર નથી. જે જે વિચારો, વિભાવો, વિકારો ઉત્પન્ન થાય છે, વિભાવમાં બધું આવી જાય છે, એવું પણ મારું સ્વરૂપ નથી, એવું પણ મારું સ્વરૂપ નથી, એવા વિચારો આવે છે. એ પણ હજી વિચારો છે. એવા વિચારો પણ છૂટે ક્યારે? કેટલી ચર્ચા કરી છે. તે વિચારો છૂટે ક્યારે? કે અંતર્જ્ઞાયકમાં લીન થાય ત્યારે છૂટે. ધ્યાનનું પ્રકરણ ચાલે છે ને, કે ત્યારે એ સ્વરૂપમાં લીનતા થાય, સ્વરૂપમાં એકાગ્રતા થાય ત્યારે એ છૂટે. હવે જે વિચારો બંધ કરવા છે એ માત્ર વિચારો નથી, થોડી વિશેષ વાત છે એમાં. મોહ સહિતના વિચારો છે. મોહ એટલે શું? સુખની કલ્પના. મોહ એટલે બીજું કાંઈ નથી, મોહ એટલે ભ્રાંતિ. જ્યાં સુખ નથી ત્યાં સુખની ભ્રાંતિ, એને મોહ કહેવામાં આવે છે. અને એ મોહ છોડવો કઠણ છે, એટલે એ વિચારો છૂટવા કઠણ છે. આમ વાત છે. મોહ છોડતા પરસેવો ઉતરે એવું છે. એટલે એ વિષયની અંદર કેવી રીતે, કેટલો સમય, કેટલી શક્તિ ખર્ચવી પડે, કેટલો રસ લેવો પડે, આ બધો વિચાર માગે એવો વિષય છે. પહેલા વિચારો છોડવા જાય તો અંદરમાં એક જાતની શૂન્યતા જેવું થઈ જાય. પહેલાથી વિચાર છૂટે નહીં, એમને વિચારો છૂટવા જાય. ઘણા એવી રીતે શૂન્યની કલ્પના કરે છે, એમાં ઘણા પ્રયોગો છે, વિચાર શૂન્ય થવાના. તો એવી કોઈ શૂન્યતા આવે છે, એ ટેમ્પરરી આવે છે માનસિક શાંતિની, પણ એથી કોઈ કાયમી એનો ઉપાય થતો નથી. અને ઉલટાનો વિપરીત માર્ગે માણસ ચડી જાય છે. જ્ઞાન મૂંઢાઈ જાય છે એમાં, કોઈ કોઈ માણસ એમાંથી ગાંડા થઈ જાય છે. આ બધી નજરે જોયેલી વાત છે. જાય એકાંતમાં ચાલ્યા જાય, કાંઈ વિચાર જ કરવો નથી, કોઈની સાથે મળવું હળવું નથી, કોઈની સાથે સંપર્ક રાખવો નથી, એકાંતમાં જ રહેવું છે. પછી શું થાય એને પોતાને જ ખબર પડે નહીં, પોતે જ ભાન ભૂલે અને બીજે રસ્તે ચડી જાય છે. ટૂંકામાં એના પરિણામો વિપરીત આવે છે. જો તમે વૈજ્ઞાનિક રીતે આ વિષયમાં આગળ ન વધો, સમજીને સાચો રસ્તો ગ્રહણ ન કરો અને ગમે તેમ કલ્પનાએ ચડી જાઓ, તો એનું પરિણામ વિપરીત આવે છે. એને એ એક બડી વિશેષ ખરાબ પરિસ્થિતિ છે, એ પાછી વિશેષ ખરાબ પરિસ્થિતિ છે. જે પરિસ્થિતિ વર્તમાન ખરાબ છે એના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ છે. પણ કલ્પના એ તો પછી ગમે એ રીતે ચડે, એના તો કલ્પનાના પાછા અસંખ્ય પ્રકાર છે. ગમે એ રીતે માણસ ચડે, ખોટો રસ્તો એ ખોટો રસ્તો ને સાચો રસ્તો એ સાચો રસ્તો છે. સીધી વાત તો એ છે, સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. અનાદિથી ખોટા નિશ્ચયો છે જ, નવી નથી થતી, સમયે સમયે નવી થાય છે, પણ ખોટો નિશ્ચય એમનેમ ચાલુ છે, એ અનાદિથી છે. સોનાની ખાણમાં માટી સાથે સોનાના રજકણો કોઈએ મૂક્યા નથી નવા, છે ત્યારથી છે જ, છૂટું પડે ત્યારે ચોખ્ખું સોનું મળે. એમ દરેક સંસારી જીવો અનાદિથી મોહમાં લીન થયેલા છે. કોઈ નવો મોહ કોઈને ક્યારે શીખડાવો નથી પડ્યો, મોહ કરવાનું કોઈને શીખડાવવું નથી પડ્યું, બતાવો કોઈને શીખડાવવું પડ્યું. એ તો ભાવ ભવાંતરથી અનંતકાળથી અનાદિથી ચાલ્યો જ આવે છે. એ રીતે તમે જ વિચાર કરો, આજે તમારી 25-30 વર્ષની ઉંમર થઈ છે, મોહ ભાવો કરવાનું તમને કોઈ શીખડાવ્યું હતું? લૌકિક શિક્ષણ માટે તમને નિશાળે બેહાડ છે કે ભાઈ તમે એકડો શીખો, તમે નિશાળે જાઓ, બજારમાં કમાતા શીખો, નોકરી કરતા શીખો, ફરાણું શીખો. મોહ કરતા કોઈને નથી શીખડાવવું પડતું. આહાર ભય મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા અનાદિથી બધા જ જીવોને છે. નિગોદમાં હોય, એકેન્દ્રી હોય, બે ઇન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય હોય, ચાર ઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, આ ચાર સંજ્ઞા અનાદિથી જીવને છે. અને આપણા અનુભવ ઉપરથી સમજી શકીએ એવી વાત છે કે આ કોઈ ચાલી આવતી, આ સંસ્કારો ચાલ્યા જ આવે છે, બધાને ચાલ્યા આવે છે. એટલે એ પ્રોબ્લેમમાં, એ પ્રશ્નના ઊંડાણમાં જવાથી કોઈ ફાયદો નથી. વર્તમાન પરિસ્થિતિ, એક્ઝાઇટિંગ પોઝિશન તમારી શું છે, કે મોહ છે, વિભાવો છે, વિકારો છે, અનેક પ્રકારના દોષથી આપણું જીવન જીવી રહ્યા છીએ અને એમાં સુખી નથી, માટે સુખ માટે જામા પણ નાખી રહ્યા છીએ. આ એક હકીકત છે, નગ્ન સત્ય છે. આ નેકેડ ટ્રુથ, આ જે હકીકત છે. હવે એમાંથી કેવી રીતે નીકળીને સુખ શાંતિના રસ્તે જવું, અહીંયા માથું લગાવવા જેવું છે, માથું મારવા જેવો વિષય આટલો છે. અને એ વિષયના જે તજજ્ઞ હોય, કારણ કે આ તો એક ટેકનિક છે, સાયન્સ છે અને એની ટેકનિક છે, એકદમ ટેકનિકલ સબ્જેક્ટ છે, જે એના તજજ્ઞ હોય એની પાસેથી એ વિષય સમજીને પ્રેક્ટિસ કરીને આપણે આપણા આત્માને આપણા જીવને સુખી કરવો હોય તો કરી શકાય એવો સ્કોપ છે. અહીંયા બધી જગ્યાએ સ્કોપ નથી, અહીંયા એવો સ્કોપ છે, એવો અવકાશ છે. જો જીવની ઈચ્છા હોય તો એ રસ્તે આગળ વધી શકે છે, નો ઈચ્છા હોય તો એ નહીં. ઈચ્છાવાળા એ સ્વતંત્ર છે, એમાં કંઈ બીજું કોઈનું ચાલે એવું નથી. સ્વતંત્ર રીતે ન જવું હોય તો ન, સંસારના રસ્તે જવું હોય સંસારના રસ્તે જાય, શાંતિના રસ્તે જવું હોય શાંતિ, દુઃખના રસ્તે જવું હોય દુઃખના રસ્તે જાય, સુખના રસ્તે જવું હોય સુખના રસ્તે જાય. સૌ સ્વતંત્ર છે, કોઈને પરતંત્ર કરીને કાંઈ કરી શકાય એવું નથી. સાચો રસ્તો છે ને સુખનો રસ્તો છે માટે પરાણે લાદી શકાય એવું પણ વસ્તુ વ્યવસ્થા નથી, તેના માટે પણ સ્વતંત્ર છે. દુઃખના દરવાજા ખુલ્લા છે ને સુખના દરવાજા પણ ખુલ્લા છે, વાત રહી પોતાની સમજણને. એટલે એમ કે છે કે સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય, જ્ઞાન વિના ધ્યાન નથી એમ કે છે. સાચા જ્ઞાન વિના સાચું ધ્યાન ક્યાંય નથી, ખોટા જ્ઞાનથી ખોટું ધ્યાન કરે એ દુઃખનો રસ્તો છે, સુખનો રસ્તો નથી. પહેલા વિકલ્પ છૂટ્યા ન હોય પણ અંદર છૂટી ગયા જેવું લાગે, ખોટું ધ્યાન કરે તો શું છે કે વિકલ્પ છૂટ્યા ન હોય પણ એને છૂટી ગયા જેવું લાગે. એ આપણા મુમુક્ષુ હતા, વિકલ્પના ધ્યાન છે એની શિબિરો એટેન્ડ કરી આવેલા. કેમ લાગ્યું તો કે એનએસએનની ટીકડી લેવા જેવું લાગ્યું, એનર્જીક ટીકડી લે છે ને એનો પાવર રહે ત્યાં સુધી દુખાવો નથી એવું લાગે કે દુખાવો ઓછો છે એવું લાગે. પછી એની હવે પરિસ્થિતિ, હવે એ ટીકડા લીધ્યા પછી જો સતત એ ટીકડીઓ લીધા કરે તો શું દશા થાય પછી ખબર છે. એટલે એ ટીકડીઓ સતત લેવા જેવી નથી, એ તો ડાક્ટરે બંધ કરાવી દે, કેમ કે સમજે છે કે આની વધારે પડતી અસર બધા જ્ઞાનતંતુને ખલાસ કરવાની છે. શું એમ ઊંધે રસ્તે એ ધ્યાનની ટીકડીઓ લીધા કરે એટલે વળી પાછી પરિસ્થિતિ બગડવાની છે, કેમ કે રસ્તો ખોટો છે, ખોટો રસ્તો એ ખોટો જ રસ્તો. તો મને કે આવી હાલત થઈ છે, ટેમ્પરરી તો સારું લાગે છે, પછી પાછી પરિસ્થિતિ બગડે છે. પછી એને કૃપાળુદેવનું એક વચન મળ્યું, કૃપાળુદેવના અનુયાયી હતા, 466 પત્રમાંથી વંચાયું કે આમાં ચોખ્ખી આજ્ઞા કરી છે, કોઈ એમ કલ્પે કે આવા યોગથી કે સમાધિથી કે ધ્યાનથી આત્મકલ્યાણ થાય તો એવી રીતે આત્માનું કલ્યાણ જરાય થતું નથી. આત્માનું જીવનું કલ્યાણ થવું એ તો સત્પુરુષના લક્ષમાં છે. બસ એક વાક્યમાં એને રસ્તો પકડાવી દીધો. ત્યાં તો 2-3 લીટીમાં જ વાત કરી છે, પણ ઓલો રસ્તો ખોટો રસ્તો મૂકી દેવાની વાત ચોખ્ખી છે. સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. પહેલાં વિકલ્પ છૂટે છૂટ્યા ન હોય પણ અંદરથી છૂટી ગયા જેવું લાગે. વિકલ્પ અંદર પીડ્યા હોય ભારે લોગની, તેને પોતે ભલે ફેરવી નાખે બીજું અવલંબન લઈને, પણ પહેલાં વિકલ્પ છૂટવા મુશ્કેલ પડે છે અથવા છૂટી શકતા નથી. એ ચાલુ જ રહેવાના છે, એમ કંઈ છૂટતા નથી. એ રીતે અહીંયા એક પેરેગ્રાફમાં આત્માને ઓળખીને અવલંબન લેવાની વાત કરી છે. પછી એક પેરેગ્રાફ બાકી રહ્યો છે, કાલના સ્વાધ્યાયમાં લઈશું.